એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે વ્યવસાય અને અંગત જીવનમાં સફળતાની વ્યાખ્યાને નવો ઓપ આપ્યો છે. રે ડાલિયોનું પ્રિન્સિપલ્સ.
હા, અને આ પુસ્તક તેની ચર્ચા આજે ખરેખર બહુ જરૂરી છે. જુઓ, આપણે સૌ જીવનમાં સારા નિર્ણયો લેવા માગીએ છીએ, બરાબર? આપણી ભૂલોમાંથી શીખવા માગીએ છીએ, સતત આગળ વધવા માગીએ છીએ.
બિલકુલ.
તો ડાલિયોનું પુસ્તક આ જ બધી વસ્તુઓ માટે એકદમ વ્યવસ્થિત માળખું આપે છે. કદાચ આટલું સ્પષ્ટ રીતે પહેલાં ક્યારેય કોઈએ કહ્યું નથી.
તો ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. રે ડાલિયો એ છે કોણ અને શા માટે એમના વિચારો આટલા બધા મહત્વના ગણાય છે?
રે ડાલિયો એમ કે એ અમેરિકાના બહુ મોટા અબજોપતિ રોકાણકાર છે અને તેઓ વિશ્વના સૌથી મોટા હેજ ફંડોમાંના એક બ્રિજવોટર એસોસિએટ્સ એના સ્થાપક તરીકે ઓળખાય છે.
ઓ વાહ.
એમણે પોતાના એક નાના બે બેડરૂમના એપાર્ટમેન્ટમાંથી આ સફર શરૂ કરી હતી અને એક એવી સંસ્થા બનાવી જે અબજો ડોલરનું ફંડ મેનેજ કરતી હતી. પણ એમની ઓળખ ફક્ત પૈસા સુધી સીમિત નથી.
ખરું કહ્યું. અને મને લાગે છે કે એમની વાત એટલા માટે પણ વજનદાર બને છે કારણ કે આ સિદ્ધાંતો કોઈ ક્લાસરૂમની થિયરી નથી. આ તો વર્ષોનો અનુભવ છે. સફળતા અને કદાચ સૌથી મહત્વનું નિષ્ફળતાઓમાંથી નીચોવાયેલું જ્ઞાન છે.
બરાબર, એકદમ સાચી વાત. ડાલિયો પોતે જ 1982ની એક મોટી ભૂલની વાત કરે છે, એક નાણાકીય ભૂલ એમ સમજો ને.
હા, મેં વાંચ્યું છે એના વિશે.
એમની એક આગાહી ખોટી પડી અને તેઓ લગભગ દિવાળું ફૂંકવાની સ્થિતિમાં આવી ગયા હતા. એ ઘટના એમના માટે બહુ જ પીડાદાયક હતી, પણ એમાંથી જ એમના સિદ્ધાંતોનો જન્મ થયો.
ઓકે.
એ નિષ્ફળતાએ એમ કહી શકાય કે એમનો અહંકાર ઓગાળી નાખ્યો. એમણે સમજાયું કે વાસ્તવિકતાને સમજવી જરૂરી છે અને એના માટે એમણે એક વ્યવસ્થિત ભાવનાઓથી પર રહીને નિર્ણય લેવાની પદ્ધતિ વિકસાવી. આ જ અનુભવ એમના પુસ્તકનો પાયો છે.
તો ચાલો પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ પુસ્તક દ્વારા ડાલિયો ખરેખર કહેવા શું માંગે છે? મુખ્ય સંદેશ શું છે?
પુસ્તકનો કેન્દ્રીય સંદેશ ટૂંકમાં કહું તો એ છે કે જીવન હોય કે કામકાજ, જો સફળ થવું હોય તો એક વ્યવસ્થિત સિદ્ધાંત આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા અપનાવી જ પડે. ડાલિયો માને છે કે વાસ્તવિકતા છે ને એ એક મશીન જેવી છે.
મશીન જેવી?
હા, મતલબ કે કારણ અને અસરના ચોક્કસ નિયમોથી ચાલે છે. જો આપણે આ નિયમો સમજી લઈએ અને એ પ્રમાણે આપણા પોતાના સિદ્ધાંતો બનાવીએ તો આપણે વધુ સારા પરિણામો મેળવી શકીએ.
એટલે કે આપણી ઈચ્છાઓ કે આપણા ડરને બાજુ પર મૂકી દેવાના, વાસ્તવિકતા જેવી છે તેવી જોવાની અને તેનો સામનો કરવાનો. પણ આ કહેવું સહેલું છે, કરવું કદાચ થોડું અઘરું નહીં?
ચોક્કસપણે બિલકુલ અઘરું છે. અને એટલે જ પુસ્તકે મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે કે આપણે આ પીડાદાયક સત્યોનો સામનો કરીએ કેવી રીતે, ભૂલો અને નિષ્ફળતાઓમાંથી શીખીને સતત સુધારો કેવી રીતે લાવી શકીએ.
હા,
અને અહીં જ ડાલિયોનો મુખ્ય મંત્ર, પેલો પ્રખ્યાત મંત્ર કામ આવે છે. પીડા એ શીખવાનો સંકેત છે.
પીડા એ શીખવાનો સંકેત છે?
હા, એ પીડાને અનુભવો, એના પર વિચાર કરો, મતલબ કે પ્રતિબિંબ કરો, અને તેમાંથી શીખીને આગળ વધવા માટે સિદ્ધાંતો બનાવો. આ પુસ્તક જાણે આપણા મગજ માટે, આપણી સંસ્થાઓ માટે એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની ગાઈડ જેવું છે, જે સત્ય, પારદર્શિતા અને સતત સુધારણા પર આધારિત હોય.
બહુ જ રસપ્રદ વાત છે, ઓપરેટિંગ સિસ્ટમ. તો પુસ્તકના મુખ્ય વિભાગો કયા છે? શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે હું ક્યાંથી આવું છું, વેર આઈ એમ કમિંગ ફ્રોમ. આમાં ડાલિયો પોતાની વાત કરે છે, પોતાની જીવનકથા કહે છે, જે એમના સિદ્ધાંતોના પાયામાં રહેલા અનુભવોને ઉજાગર કરે છે.
હા,
ખાસ કરીને પેલી 1982ની નિષ્ફળતા, જેને તેઓ ધી અબિસ એટલે કે અતલ ઊંડાણ તેનો વિગતવાર ઉલ્લેખ છે. કેવી રીતે એમની બજાર વિશેની આગાહી ખોટી પડી, કેવી રીતે એમને પોતાના સ્ટાફને કાઢી મૂકવા પડ્યા, એ બધું એમણે ખુલ્લા મને વર્ણવ્યું છે.
તમે કહ્યું એમ,
કારણ કે એ નિષ્ફળતાએ એમનો અહંકાર તોડી નાખ્યો. એમને સમજાયું કે હું સાચો છું એવું માનવા કરતાં સત્ય શું છે તે શોધવું એ વધુ મહત્વનું છે.
નમ્રતા આવી.
બરાબર, આ અનુભવે એમને નમ્ર બનાવ્યા અને પોતાના નિર્ણયો પાછળના કારણોને વ્યવસ્થિત રીતે લખવાની અને ચકાસવાની આદત પડી. અહીંથી જ એમના સિદ્ધાંત આધારિત અભિગમની સાચી શરૂઆત થઈ.
સમજાઈ ગયો. આ પૃષ્ઠભૂમિ પછી આવે છે પુસ્તકનો મુખ્ય ભાગ, એનું હાર્દ જીવન સિદ્ધાંતો, લાઈફ પ્રિન્સિપલ્સ. આમાં કઈ મુખ્ય વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે?
જો, આ વિભાગમાં ઘણા સિદ્ધાંતો છે, પણ કેટલાક ખરેખર મુખ્ય છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, વાસ્તવિકતાને સ્વીકારો અને તેનો સામનો કરો. ડાલિયો આને હાઇપર રિયાલિઝમ કહે છે.
હાઇપર રિયાલિઝમ
એટલે કે દુનિયા જેવી છે તેને તેવી જ જોવી, આપણી ઈચ્છા મુજબ નહીં. અને અહીં જ તેમનું પેલું પ્રખ્યાત સૂત્ર આવે છે, પીડા પ્લસ પ્રતિબિંબ બરાબર પ્રગતિ, પેઇન પ્લસ રિફ્લેક્શન ઇક્વલ્સ ટુ પ્રોગ્રેસ. પીડાને ટાળવાને બદલે તેને સમજો અને તેમાંથી શીખો, એ પ્રગતિ માટે જરૂરી છે.
ઓકે, આ સમજાયું. આ પછી કોઈ વ્યવહારુ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ છે?
હા, બિલકુલ. બીજો મુખ્ય સિદ્ધાંત એ જ છે, પાંચ પગલાની પ્રક્રિયા, 5-step process. કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ એક પદ્ધતિસરની રીત છે, એક ફ્રેમવર્ક છે.
કયા છે પાંચ પગલા?
પહેલું, સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો. બીજું, લક્ષ્યો સુધી પહોંચવામાં જે સમસ્યાઓ આવે છે તેને ઓળખો. ત્રીજું, એ સમસ્યાઓના મૂળ કારણોનું નિદાન કરો, માત્ર ઉપરના લક્ષણો નહીં પણ મૂળ કારણ.
બરાબર.
ચોથું, તે મૂળ કારણોને દૂર કરવા માટે એક યોજના બનાવો. અને પાંચમું, પૂરી શિસ્ત સાથે એ યોજનાનો અમલ કરો. અને આ કોઈ એકવાર કરવાની વાત નથી, આ એક સતત ચાલતું ચક્ર છે.
આ તો ખરેખર ઉપયોગી લાગે છે. ત્રીજો સિદ્ધાંત મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, ક્રાંતિકારી રીતે ખુલ્લા મનના બનો, બી રેડિકલી ઓપન માઇન્ડેડ. આનો અર્થ શું સમજવો? ખાલી બીજા શું કહે છે એ સાંભળવું?
ના, એનાથી ઘણું વધારે. આનો અર્થ છે આપણા પોતાના અહંકારને ઓળખવો, આપણા અંધસ્થાનો, એટલે કે આપણી એવી ખામીઓ કે પૂર્વગ્રહો જે આપણે પોતે નથી જોઈ શકતા, તેને ઓળખવા અને તેના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવો.
ઓકે.
આપણે ખોટા હોઈ શકીએ છીએ એ શક્યતાને સ્વીકારવી, અને જે લોકો આપણી સાથે અસંમત હોય તેમની પાસેથી ઇરાદાપૂર્વક ધ્યાન આપીને શીખવાનો પ્રયાસ કરવો. અહીં ધ્યેય હું સાચો છું એ સાબિત કરવાનો નથી, પણ સત્ય શું છે ત્યાં સુધી પહોંચવાનો છે.
બરાબર. અને લોકોની અલગ અલગ પ્રકૃતિ વિશે પણ કંઈક વાત છે, ખરું ને?
હા, ચોક્કસ. ચોથો સિદ્ધાંત એ જ છે, લોકો અલગ રીતે જોડાયેલા છે. પીપલ આર વાયર્ડ વેરી ડિફરન્ટલી. ડાલિયો માને છે કે દરેક વ્યક્તિની વિચારવાની અને વર્તન કરવાની રીત અલગ હોય છે, તેમના મગજનું બંધારણ જ અલગ હોય છે. તેઓ MBTI જેવા સાયકોમેટ્રિક સાધનોનો ઉપયોગ કરીને લોકોની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ભલામણ કરે છે. આ સમજણ ટીમ બનાવવામાં, સંબંધો સુધારવામાં બહુ મદદરૂપ થાય છે. કોણ કયા કામ માટે વધુ યોગ્ય છે એ સમજાય.
અને છેલ્લો મુખ્ય જીવન સિદ્ધાંત કયો ગણાવી શકાય?
પાંચમો છે, અસરકારક રીતે નિર્ણયો લેવાનું શીખો. લર્ન હાઉ ટુ મેક ડિસિઝન્સ ઇફેક્ટિવલી. અહીં ડાલિયો એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ રજૂ કરે છે, વિશ્વસનીયતા ભારિત નિર્ણય લેવાની પદ્ધતિ, બિલીવેબિલિટી વેટેડ ડિસિઝન મેકિંગ.
આ થોડું સમજાવશો, વિશ્વસનીયતા ભારિત?
હા, આનો સીધો સાધો અર્થ એમ કરી શકાય કે કોઈ મુદ્દા પર જ્યારે ગ્રુપમાં નિર્ણય લેવાનો હોય ત્યારે એ વિષયમાં જે વ્યક્તિ વધુ જાણકાર અને અનુભવી હોય, જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય, એમના મંતવ્યને વધુ વજન આપવું જોઈએ, ભલે પછી એમનો હોદ્દો નાનો હોય કે મોટો.
ઓ, રસપ્રદ.
આ જ આઈડિયા મેરિટોક્રેસીનો પાયો છે, જ્યાં વ્યક્તિ નહીં પણ વિચારની ગુણવત્તા, એની મેરિટ મહત્વની છે.
સમજાયું. જીવન સિદ્ધાંતો પછી પુસ્તક કાર્યસ્થળ પર ફોકસ કરે છે, કાર્ય સિદ્ધાંતો, વર્ક પ્રિન્સિપલ્સ. આ વિભાગ જીવન સિદ્ધાંતોને સંસ્થામાં, ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે લાગુ પાડે છે?
મુખ્ય ઉદ્દેશ્ય અહીં પણ એ જ છે, એક એવી સંસ્થા બનાવવી જેને આઈડિયા મેરિટોક્રેસી કહી શકાય, જ્યાં શ્રેષ્ઠ વિચારો જીતે પછી ભલે તે કોઈપણ સ્તરના કર્મચારી પાસેથી કેમ ના આવ્યા હોય. આ માટે ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપવાની વાત છે.
અને પહેલું ક્ષેત્ર કયું છે?
પહેલું છે સંસ્કૃતિને યોગ્ય બનાવવી, ટુ ગેટ ધ કલ્ચર રાઇટ. અને આનો આધાર છે પેલી જ વાત, ક્રાંતિકારી સત્ય અને પારદર્શિતા, રેડિકલ ટ્રુથ એન્ડ રેડિકલ ટ્રાન્સપેરન્સી.
ફરીથી એ જ?
હા. બ્રિજવોટરમાં આનો અમલ કેવી રીતે થાય છે તેનું ઉદાહરણ ખરેખર જાણવા જેવું છે. ત્યાં મોટાભાગની મીટિંગ્સ રેકોર્ડ થાય છે અને કોઈપણ કર્મચારી તેને પછીથી જોઈ શકે છે.
શું વાત કરો છો, બધી મીટિંગ્સ?
હા, મોટાભાગની. આનો હેતુ ભૂલો કે અસંમતિને છુપાવવાને બદલે ખુલ્લામાં લાવી તેના પર ચર્ચા કરવાનો છે. ભૂલોને શીખવાની તક તરીકે જોવામાં આવે છે, સાથે જ અર્થપૂર્ણ કાર્ય અને સારા સંબંધો પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે.
પણ એક મિનિટ, આટલી બધી પારદર્શિતાથી ઓફિસમાં તણાવ ન વધે, કોઈને પોતાની ભૂલ આ રીતે જાહેરમાં આવે એ ન પણ ગમે ને?
સારો સવાલ છે. અને ડાલિયો પોતે આ સ્વીકારે છે કે શરૂઆતમાં આ અઘરું લાગે છે, લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, પણ લાંબા ગાળે એ કહે છે કે આનાથી વિશ્વાસ વધે છે અને સમસ્યાઓ વણસી જાય તે પહેલાં જ પકડાઈ જાય છે. અહીં જ બ્રિજવોટરનું ડોટ કલેક્ટર જેવું ટૂલ કામ આવે છે. આ એક એપ જેવું છે જેમાં મીટિંગ દરમિયાન જ કર્મચારીઓ રિયલ ટાઈમમાં એકબીજાના તર્ક, વિચારવાની રીત, વર્તન પર ગુણાત્મક પ્રતિસાદ આપે છે.
ઓ, રિયલ ટાઈમ ફીડબેક.
હા હા, આનાથી તરત જ પારદર્શિતા મળે છે અને વ્યક્તિગત સુધારણા માટે ડેટા પણ ઉપલબ્ધ થાય છે. પણ હા, આવી સંસ્કૃતિ બનાવવા માટે સમય અને સતત પ્રયત્ન લાગે છે.
બરાબર. બીજું ક્ષેત્ર કયું છે કાર્ય સિદ્ધાંતોમાં?
બીજું છે લોકોને યોગ્ય રીતે મેળવવા, ટુ ગેટ ધ પીપલ રાઇટ, એટલે કે યોગ્ય માણસોને હાયર કરવા. એવા લોકો જેમના મૂલ્યો સંસ્થાના મૂલ્યો સાથે મળતા આવતા હોય અને જેમની પાસે જરૂરી ક્ષમતાઓ અને કુશળતા હોય. પણ અહીં વાત પૂરી નથી થતી.
ઓકે.
ભરતી પછી પણ સતત તાલીમ, એમનું મૂલ્યાંકન અને સૌથી મહત્વનું પ્રમાણિક, સ્પષ્ટ અને નિયમિત પ્રતિસાદ આપવો ખૂબ જરૂરી છે, જેથી એમને ખબર પડે કે તેઓ ક્યાં સારું કરી રહ્યા છે અને ક્યાં સુધારાની જરૂર છે.
અને ત્રીજું ક્ષેત્ર?
ત્રીજું છે તમારા મશીનને બનાવવા અને વિકસાવવા, ટુ બિલ્ડ એન્ડ ઇવોલ્વ યોર મશીન. ડાલિયો ફરીથી સંસ્થાને એક મશીન તરીકે જુએ છે, જેના બે મુખ્ય ભાગ છે, સંસ્કૃતિ અને લોકો. મેનેજરનું કામ આ મશીનનું નિરીક્ષણ કરવાનું છે. જેમ ડોક્ટર શરીર તપાસે, એમ મેનેજરે સંસ્થામાં આવતી સમસ્યાઓનું નિદાન કરવાનું છે અને પછી તેને સુધારવા માટે ડિઝાઇન, એટલે કે યોજના બનાવવાની છે. આ માટે સ્પષ્ટ નિયમો અને પ્રણાલીઓ, એટલે કે ગવર્નન્સ હોવું પણ એટલું જ જરૂરી છે.
ખૂબ સરસ. બહુ વ્યવસ્થિત રીતે પુસ્તકનો સાર તમે રજૂ કર્યો. આટલી બધી માહિતી પછી જો આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે આપણા રોજિંદા જીવનમાં અહીં ગુજરાતમાં, ભારતમાં ઉપયોગી થઈ શકે, તો તે કયા હશે?
મને લાગે છે કે પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ તો એ જ છે, પીડાને પ્રગતિના એન્જિનમાં ફેરવવાની ક્ષમતા. જુઓ, મુશ્કેલીઓ, પડકારો તો આવવાના જ છે આપણી કારકિર્દીમાં, અંગત જીવનમાં. પણ તેનાથી ડરીને બેસી રહેવાને બદલે એક ઊંડો શ્વાસ લઈને વિચારવું કે આમાંથી હું શું શીખી શકું છું, એ અભિગમ ખરેખર જીવન બદલી શકે છે.
સાચી વાત. બીજો સંદેશ હું કહીશ, વ્યવસ્થિત નિર્ણય પ્રક્રિયા અપનાવવી. આપણે ઘણીવાર લાગણીમાં આવીને કે ઉતાવળમાં નિર્ણયો લઈ લઈએ છીએ, પછી પસ્તાઈએ છીએ. ડાલિયોની પેલી 5 પગલાની પ્રક્રિયા, લક્ષ્ય, સમસ્યા, કારણ, યોજના, અમલ, એ આપણને નાના મોટા દરેક નિર્ણયમાં, ભલે કારકિર્દીનો મોટો નિર્ણય હોય કે ઘરમાં કંઈક નાની વસ્તુ ખરીદવાનો નિર્ણય હોય, વધુ તાર્કિક અને અસરકારક બનવામાં મદદ કરી શકે છે.
બરાબર. અને ત્રીજો મહત્વનો મુદ્દો છે શ્રેષ્ઠ વિચારને મહત્વ આપવો, વ્યક્તિને નહીં, જેને ડાલિયો આઈડિયા મેરિટોક્રેસી કહે છે. આપણે ઓફિસની મીટિંગમાં હોઈએ કે ઘરમાં કુટુંબ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરતા હોઈએ, જો આપણે વ્યક્તિના પદ, ઉંમર કે અવાજની મોટાઈને બદલે વિચારની ગુણવત્તા પર, એના તર્ક પર ધ્યાન આપીએ, તો ખરેખર વધુ સારા ઉકેલો મળે છે. પણ આ માટે પેલું ખુલ્લા મનથી સાંભળવું બહુ જરૂરી છે.
હા, એ તો છે જ. ચોથો મુદ્દો હું ઉમેરીશ, પ્રમાણિકતા અને પારદર્શિતાનું મહત્વ. આપણા સંબંધો હોય કે કામકાજ, સ્પષ્ટ અને સાચી વાત કરવી લાંબા ગાળે હંમેશા ફાયદાકારક રહે છે. ભલે શરૂઆતમાં થોડું અઘરું લાગે કે કોઈને માઠું લાગી જાય, પણ તેનાથી વિશ્વાસ વધે છે અને ખોટી ગેરસમજો ટાળી શકાય છે.
અને પાંચમો, જે કદાચ આ બધાનો પાયો છે, અહંકાર પર કાબૂ મેળવવો અને ખુલ્લા મન રાખવું. પેલો હું જ સાચો સાચી છું વાળો વિચાર આપણને શીખતા જ અટકાવી દે છે. ડાલિયો ભારપૂર્વક કહે છે કે નમ્રતા અને એ સ્વીકારવાની તૈયારી કે હું ખોટો ખોટી હોઈ શકું છું, એ વ્યક્તિગત વિકાસ માટે અનિવાર્ય છે. એના વગર પ્રગતિ શક્ય નથી.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, એવા વિચારો છે જે સીધા દિમાગ પર અસર કરે છે, એમ કહી શકાય કે કોટેબલ કોટ્સ જેવા. કેટલાક એવા મુખ્ય વિચારો કે અવતરણો જેવા વાક્યો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલું તો એ જ જે આપણે આટલી વાર કહ્યું, અને જે ખરેખર યાદ રાખવા જેવું છે, પીડા પ્લસ પ્રતિબિંબ બરાબર પ્રગતિ. આ માત્ર એક સૂત્ર નથી, પણ જીવન જીવવાની એક ફિલોસોફી છે. પીડા એ વિકાસ માટેનું ખાતર છે એમ સમજો, પણ તેને ઉપયોગી બનાવવા માટે ચિંતનરૂપી પાણી સિંચવું પડે છે.
બરાબર. બીજું મને બહુ ગમ્યું, સત્ય, વાસ્તવિકતાની સચોટ સમજ કોઈ પણ સારા પરિણામ માટે આવશ્યક પાયો છે. આનો અર્થ બહુ સીધો છે કે જો આપણે વાસ્તવિકતાનો સ્વીકાર જ નહીં કરીએ, પરિસ્થિતિ જેવી છે તેવી જોશું જ નહીં, તો પછી આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ એ સાચી દિશામાં નહીં હોય. સફળતાનો પાયો જ સત્ય છે.
ત્રીજું, ખાસ કરીને કાર્યસ્થળ માટે ટીમ વર્ક માટે ખૂબ જ મહત્વનું. એક આઈડિયા મેરિટોક્રેસી બનાવવું જેમાં શ્રેષ્ઠ વિચારો જીતે. આ ટીમની સામૂહિક બુદ્ધિનો, કલેક્ટિવ ઇન્ટેલિજન્સનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ચાવી છે. જ્યારે વિચારો ટકરાય છે ત્યારે અહંકાર નહીં પણ તર્ક અને શ્રેષ્ઠ વિચાર જીતવો જોઈએ.
અને ચોથું, પેલું ખુલ્લા મન વિશે. ક્રાંતિકારી રીતે ખુલ્લા મનનું હોવું એ અહંકાર કે અંધસ્થાનોને આડે આવવા દીધા વિના જુદા જુદા દૃષ્ટિકોણ અને શક્યતાઓને અસરકારક રીતે શોધવાની ક્ષમતા છે. આ ફક્ત બીજાને સાંભળવાની વાત નથી, પણ પોતાના પૂર્વગ્રહોને બાજુ પર મૂકીને બીજાના દૃષ્ટિકોણને ખરેખર સમજવાનું અને તેમાંથી કંઈક શીખવાનો પ્રયાસ છે. એ બહુ ઊંડી વાત છે.
તો હવે આ બધા સિદ્ધાંતો જાણી લીધા, પણ મૂળ સવાલ એ થાય કે આ બધી સારી વાતોને રોજિંદા જીવનમાં ઉતારવી કેવી રીતે, પ્રેક્ટિકલી શું કરી શકાય?
સમસ્યાઓ, સમય નથી, બહારનું ખાવું પડે છે, મૂળ કારણો, ટાઈમ મેનેજમેન્ટ નથી, સ્ટ્રેસ ઇટિંગ, યોજના, રોજ 30 મિનિટ કસરત, હેલ્ધી લંચ બોક્સ અને પછી એનો અમલ. આ જ પ્રક્રિયા નાણાકીય ધ્યેયો માટે કે કોઈ નવી સ્કિલ શીખવા માટે પણ વાપરી શકાય.
બરાબર. અને સંબંધોમાં પેલો ક્રાંતિકારી ખુલ્લા મનનો સિદ્ધાંત અજમાવી શકાય. જ્યારે કોઈ નજીકની વ્યક્તિ સાથે મતભેદ થાય ત્યારે તરત જ પોતાનો બચાવ કરવા કે જવાબ આપવાને બદલે એક ક્ષણ રોકાઈને વિચારવું કે શું એમના કહેવામાં કોઈ તથ્ય છે, શું હું ક્યાંક ખોટો ખોટી હોઈ શકું. આનાથી ઘણી બધી બિનજરૂરી દલીલો ટાળી શકાય છે અને સંબંધો વધુ મજબૂત બની શકે છે.
અને વ્યવસાયિક જગતમાં જો કોઈ ટીમ લીડર હોય તો તેવો વધુ પ્રમાણિક અને રચનાત્મક પ્રતિસાદ આપવાની અને લેવાની સંસ્કૃતિ બનાવી શકે છે. મીટિંગમાં નિર્ણયો લેતી વખતે ટીમમાં જે તે વિશેના નિષ્ણાત હોય તેમના મંતવ્યોને વધુ મહત્વ આપી શકે છે. પેલું વિશ્વસનીયતા ભારિત નિર્ણય લેવાની પદ્ધતિ.
અને કર્મચારી તરીકે પણ આપણે ઘણું કરી શકીએ. આપણે રચનાત્મક રીતે આદરપૂર્વક આપણી અસંમતિ વ્યક્ત કરવાનું શીખી શકીએ છીએ. કોઈ ટીકા કરે તો તેને અંગત હુમલો ન ગણતા સુધારાની તક તરીકે જોઈ શકીએ છીએ. અને સામે ચાલીને પણ ફીડબેક માંગી શકીએ છીએ કે હું મારી જાતને કેવી રીતે વધુ સારી બનાવી શકું.
જો હું મારી પોતાની વાત કરું તો આ પુસ્તકમાંથી મને સૌથી મોટી શીખ એ મળી કે નિષ્ફળતા અને પીડા તરફ જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલાયો છે. પહેલાં ભૂલ થાય તો બહુ નિરાશા થતી, ગિલ્ટ થતો, પણ હવે એને એક સિગ્નલ તરીકે જોવાનો પ્રયાસ કરું છું કે અહીં કંઈક શીખવાનું છે, કંઈક બદલવાનું છે. અને એ વિશ્વાસ કે આ વ્યવસ્થિત વિચારસરણી છે ને, એ શીખી શકાય છે, વિકસાવી શકાય છે, એ વાત ખૂબ પ્રોત્સાહક છે.
હા, અને મારા માટે મુખ્ય શીખ એ છે કે જીવન અને કાર્યને એક મશીન તરીકે જોવાની વિચારસરણી. જ્યારે કંઈક ખોટું થાય ત્યારે હતાશ થઈ જવાને બદલે કે પછી કોનો વાંક છે શોધવાને બદલે એ મશીનના કયા ભાગમાં સમસ્યા છે તે શોધીને તેને સુધારવાનો પ્રયાસ કરવો. આ અભિગમ સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપે છે અને સતત સુધારા માટે પ્રેરિત કરે છે. પ્રતિક્રિયા આપવાને બદલે સમજી વિચારીને પગલાં લેવાનું મહત્વ સમજાયું છે.
ખરેખર આ પુસ્તક માત્ર સિદ્ધાંતોની યાદી નથી આપતું, પણ વિચારવાની અને કદાચ જીવવાની એક નવી રીત શીખવે છે. તો શ્રોતાઓ, રે ડાલિયોના આ સિદ્ધાંતો જાણ્યા પછી તમારા પોતાના જીવનની ઓપરેટિંગ સિસ્ટમમાં તમે કયો એક સિદ્ધાંત આજે જ અમલમાં મૂકવાનું વિચારશો એ જરૂર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.